પરમાત્માના અનેક સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપને ઈષ્ટદેવને માનો. પરમાત્માનું કોઈ પણ એક સ્વરૂપ ઈષ્ટદેવ તરીકે નક્કી કરો. ધણી એક જ હોય તેમ ઈષ્ટદેવ પણ એક જ રાખો અને તેમની સાથે સંબંધ જોડી સેવા સ્મરણમાં તન્મય બનો. સર્વદેવોને વંદન કરો પણ ધ્યાન અને સ્મરણ ઈષ્ટદેવનું જ કરો. એક ઈષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખો અને બીજા દેવોને પોતાના ઈષ્ટદેવના અંશરૂપ માની વંદન કરો. પત્ની અનન્ય ભાવ પતિમાં રાખે છે અને બીજા સગાઓમાં સામાન્ય પ્રેમ રાખે છે. આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે. રુચિનામ વૈચિત્ર્યાત જુકુટિલા જુકુટિલ નાના પથજુષામ નૃણામેકો ગમ્યસ્વત્વમસી પૈષામર્ણવ ઇવ. પ્રત્યેક નદીનો માર્ગ જુદો હોય છે પણ સર્વ નદીઓનું લક્ષ્ય સ્થાન તો એક જ હોય છે, સમુદ્ર. તે પ્રમાણે રુચિ અનુસાર ભિન્ન ભિન્ન શાસ્ત્રોને માનનારાઓના ઈષ્ટદેવ ભિન્ન ભિન્ન હોય છે, છતાં સર્વનું લક્ષ્ય સ્તર એક જ છે, પરમાત્મા. પરમાત્મા એક જ છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તે રંગનો પ્રકાશ દેખાશે, તેવી રીતે પરમાત્મા શ્રીરામ, શ્રીકૃષ્ણ, શિવજી, ગણેશજી ઇત્યાદિ અનેક સ્વરૂપો ધારણ કરે છે. તેથી તો વ્યાસ મહર્ષિએ ભાગવતમાં મંગળાચરણ કરતાં કહ્યું છે, સત્યમ પરમ ધીમહી. વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ આપીને તેનું જ ધ્યાન કરવાનું કહ્યું નથી, પણ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. જેને જે સ્વરૂપ ગમે તેનું તેણે ધ્યાન કરવું. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેને માટે તે સ્વરૂપનું ધ્યાન. ઉત્તમ ઠાકોરજીના જે સ્વરૂપના ધ્યાનમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઈષ્ટ છે. રામજીમાં પ્રીતિ હોય તે રામજીનું ધ્યાન કરે. શ્રીકૃષ્ણમાં પ્રીતિ હોય તે શ્રીકૃષ્ણનું ધ્યાન કરે. શિવજીમાં પ્રીતિ હોય તો શિવજીનું ધ્યાન કરે. પણ વંદન પૂજન તો સૌનું કરે. કેટલાક વૈષ્ણવ કહે છે કે અમે શિવજીની પૂજા કરીએ તો અમને અન્ય આશ્રયનો દોષ લાગે. આ ભૂલ છે. સનાતન ધર્મમાં દેવો અનેક છે પરંતુ ઈશ્વર એક જ છે. આ શરીર પંચાયતન છે, પંચ તત્વનું બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે. આ પાંચ દેવો એક જ છે. પૃથ્વી તત્વ ગણેશ, ગણેશની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. મનુષ્ય સત્કર્મ કરવા બેસે છે ત્યારે મનુષ્યનું પાપ જ તેમાં વિઘ્ન કરવા આવે છે. પણ ગણપતિ મહારાજની પૂજા કરે તો તે વિઘ્નનો નાશ થાય છે. ગણપતિ મહારાજ વિઘ્નહર્તા છે. અભિપિસ્તાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો ય સુરાસુરૈ સર્વવિઘ્ન હરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. જળતત્વ શિવ, શિવજીની ઉપાસના કરવાથી જ્ઞાન મળે છે. તેજ તત્વ સૂર્ય, સૂર્યની ઉપાસના નિરોગી બનાવે છે. વાયુ તત્વ માતાજી, માતાજીની ઉપાસના ધન આપે છે. આકાશ તત્વ વિષ્ણુ પત્ની ઉપાસના પ્રેમ આપે છે, પ્રેમ વધારે છે. પાંચ દેવો એક જ છે, તેમાં ભેદ બુદ્ધિ ન રાખવી. ઈશ્વરના સ્વરૂપ અનેક છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપ સાથે તન્મય થશો તો તમને મુક્તિ મળશે. તમને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તે સ્વરૂપનું ચિંતન કરો. ધ્યાન કરો, પણ ભક્તિમાં દુરાગ્રહ ન રાખો. ભક્તિમાં દુરાગ્રહ આવે તો ભક્તિ છિન્ન ભિન્ન થાય છે. વંદન પૂજન પ્રત્યેક દેવનું કરો, પણ ધ્યાન એક જ દેવનું કરો. સર્વનું ધ્યાન ન કરો, ધ્યાન એકનું જ કરો. ફક્ત એક સ્વરૂપમાં નિષ્ઠા રાખો. સતત એક જ સ્વરૂપનું મન વારંવાર ચિંતન કરે તો મન ત્યાં ચોંટી જાય છે. મનની શક્તિ વધે છે. ધ્યાનથી તન્મયતા થાય છે. તન્મયતા વગર સિદ્ધિ મળતી નથી. વિષયાકાર મન ન થાય ત્યાં સુધી વિષયનું જ્ઞાન થતું નથી. તેવી રીતે બ્રહ્માકાર મન ન થાય ત્યાં સુધી બ્રહ્માનું જ્ઞાન થતું નથી. જે વસ્તુનું મન વારંવાર ચિંતન કરશે તેનો આકાર મનમાં સ્થિર થઈ જશે. ભક્તની ચિત્તવૃત્તિ ભગવદાકાર થાય છે. માટે એક જ સ્વરૂપનું વારંવાર ધ્યાન કરો, ચિંતન કરો, સેવા કરો. જ્યારે થોડી પણ ફુરસદ મળે ત્યારે પરમાત્માનું ધ્યાન કરો. પરમાત્માનું ધ્યાન કરતા પહેલા પ્રભુના ધામનું ધ્યાન કરો. રામજીનું ધ્યાન કરવું હોય તો એવી ભાવના કરો કે મારું ઘર અયોધ્યામાં છે. તમારા ઈષ્ટદેવ જ્યાં વિરાજતા હોય તે ઈષ્ટદેવના ધામનું ધ્યાન કરો. ઈષ્ટદેવ ભગવાન શંકર હોય તો એવું ધ્યાન કરો, હું અત્યારે કાશીમાં છું, કૈલાસમાં છું. ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ હોય તો હું દ્વારિકામાં છું, એવું ધ્યાન કરો. ગામને ઘરને ભૂલવા માટે પરમાત્માના ધામનું ધ્યાન કરો. પરમાત્માની માનસી સેવા કરો. આ પંચ ભૌતિક શરીરથી જીવ પરમાત્માની સેવા કરવા માટે લાયક નથી. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીર મર મૂત્રથી ભરેલું છે. આ શરીરથી પરમાત્માને મળવું અશક્ય છે. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. ઠાકોરજીને મનથી મળવાનું છે. વૈષ્ણવો પરમાત્માને મનથી મળે છે. એક ભાવાત્મક શરીરની કલ્પના કરો અને મનથી તમારા ઈષ્ટદેવની સેવા કરો, માનસી સેવા કરો. આંખ અને મનને ભગવાનમાં પરોવી રાખે એને સેવા કહે છે. ધ્યાન કરતા પહેલાં માનસી સેવા કરવાની બહુ જરૂર છે. પહેલાં 5-10 મિનિટ મનને રજા આપો. મનને કહો કે ખાસ તારું કોઈ કામ હોય તે કરી આવજે. જેને મળવું હોય તેને મળી આવજે. બજારમાં જઈ આવજે. 5-10 મિનિટ આ રીતે મનને રજા આપીને પછી માનસી સેવા કરો. માનસી સેવાનો ઉત્તમ સમય સવારના 4 થી 5:30 સુધીનો છે. માનસી સેવા કોઈનું મુખ જોયા પહેલાં કરવી જોઈએ. પ્રાતઃકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન કરવાનું કે હું ગંગાજીના કિનારે બેઠો છું. ગંગાજીમાં સ્નાન કરવાનું, પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું. મનથી જ લાવવાનું, એટલે ચાંદી કે સોનાના લોટામાં લાવવું. તે પછી પ્રત્યેક સેવા જે રીતે કરો છો તે રીતે મનથી ઠાકોરજીની સેવા કરો. મનથી પ્રભુના ચરણ પખારો. પરમાત્માને સ્નાન કરાવો. મારા અર્પણ કરો. તિલક કરો. ભોગ ધરો. આરતી ઉતારો. ભગવાનની આરતી ઉતારો. ત્યારે ભગવાનના એક એક અંગ ઉપર આંખ મન સ્થિર કરો. 3 વાર ભગવાનના ચરણ ઉપરથી આરતી ઉતારો. 3 વાર ભગવાનના સાધન ઉપરથી આરતી ઉતારો. તે પછી 3 વાર પ્રભુના વક્ષસ્થળ ઉપર આરતી ઉતારો. અને છેલ્લે 7 વાર ભગવાનના મુખારવિંદની ઉપરથી આરતી ઉતારો. આવી રીતે પરમાત્માની સેવા પૂજા કરો. પછી થોડી પ્રાર્થના કરો, પછી ધ્યાન કરો. જ્ઞાની હોય કે યોગી હોય, પરમાત્માની પૂજા અત્યંત આવશ્યક છે. પૂજા વિના પરમાત્માને લાગણી થતી નથી. જે પૂજા કરતો નથી, પ્રેમથી પ્રાર્થના કરતો નથી, ધ્યાનમાં એનું મન છટકી જશે. આંખો બંધ કરી કપાળની મધ્યમાં ધ્યાન કરશો તો એક જ્યોતિ દેખાશે. આ જ્યોતિના દર્શનમાં મનને સ્થિર કરશો તો ઈષ્ટદેવની ઝાંખી થશે. પ્રતિદિન આ રીતે માનસી સેવા કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે. ધ્યાન કરતાં જેમ જેમ જગત ભૂલાય છે, તેમ તેમ આનંદ વધે છે. શંકરાચાર્ય સ્વામી એક કમંડલ અને એક વસ્ત્ર સિવાય બીજું કંઈ જ પાસે રાખતા ન હતા. તેઓ માનસી સેવા કરતા વિરક્ત સાધુઓ કે જે કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નથી તે માનસી સેવા કરે એ ઉત્તમ છે, પણ ગૃહસ્થીઓ એકલી માનસી સેવા કરે એ ન ચાલે. ગૃહસ્થીએ તો માનસી અને પ્રત્યક્ષ બંને સેવા કરવી જોઈએ. સ્નાન પહેલાં માનસી સેવા કરવી. માનસી સેવામાં મનની જરૂર છે. પ્રત્યેક સેવામાં અનેક વસ્તુઓની જરૂર પડે છે. માનસી સેવા કરવાથી મન શુદ્ધ થાય છે. પ્રત્યેક સેવા કરવાથી તન અને ધન શુદ્ધ થાય છે. મનને પવિત્ર કરવા માનસી સેવા કરો. તનને અને ધનને પવિત્ર કરવા પ્રત્યેક સેવા કરો. ભગવાનને જે અર્પણ કરશો, ભગવાન તમને તે અનંત ગણું કરીને પાછું આપશે. જ્યાં સુધી અનન્ય ભક્તિ સિદ્ધ થઈ નથી, ત્યાં સુધી અન્ય દેવોમાં પોતાના ઈષ્ટદેવનો અંશ માની તેમને વંદન કરવા અને ઈષ્ટદેવના ચરણમાં અનન્ય ભક્તિ રાખવી, આ પ્રમાણે બીજા દેવોમાં અંશાત્મક પ્રેમ રાખશો તો પછી ભક્તિમાં રાગ દ્વેષ આવશે નહીં. આ જ અનન્ય ભક્તિ છે. પરમાત્મા સાથે કોઈ પણ સંબંધ રાખવાથી જ જીવન સુધરે છે. પરમાત્માને પિતા માનો, તમે બાળક બનો, તમારા ઘરમાં જે કંઈ આવક થાય તે ઠાકોરજીને અર્પણ કરો. ભગવાનને કહેજો કે તમારી કૃપાથી આ મને મળ્યું છે. આ માનવને પૈસો કમાવવાની અક્કલ છે, પણ પૈસો હાથમાં આવ્યા પછી એનો સદુપયોગ કરવાની અક્કલ નથી. તમને જે કંઈ મળે તે તમારા ઠાકોરજીને અર્પણ કરો. બાળકને જે કંઈ મળે ને તે તેના પિતા અને માને આપે છે. પરમાત્માને પિતા માનો. તમે અજ્ઞાન બાળક જેવા બનો અથવા ઈશ્વરને સ્વામી માનો, તમે સેવક બનો. ભગવાન તો અતિ ઉદાર છે. ભગવાન કહે છે કે બેટા, મને બાપ માનતા તને કંઈ સંકોચ થતો હોય તો તું મારો બાપ થાય, તેમાં પણ મને વાંધો નથી. હું તારો બેટો થવા તૈયાર છું, તું મને બાળક માન. વૃંદાવનના એક સંતની કથા છે. તે શ્રીકૃષ્ણનું આરાધન કરતા હતા. તેમણે સંસારને ભૂલવા એક યુક્તિ કરી. મનને સતત શ્રીકૃષ્ણનું સ્મરણ રહે તે માટે મહાત્માએ પ્રભુ સાથે એવો સંબંધ જોડ્યો કે હું નંદ છું, બાલ કૃષ્ણ લાલ મારા બાળક છે. તે લાલાને લાડ લડાવતા જમુનાજી સ્નાન કરવા જાય ત્યારે લાલાને સાથે લઈ જતા. જમવા બેસે ત્યારે લાલાને સાથે લઈને બેસતા. એવી ભાવના કરતા કે કનૈયો મારી ગોદમાં બેઠો છે, કનૈયો મારી દાઢી ખેંચે છે. શ્રીકૃષ્ણને પુત્ર માની આનંદ કરતા. શ્રીકૃષ્ણ પર એમનો વાત્સલ્ય ભાવ હતો. મહાત્મા શ્રીકૃષ્ણની માનસી સેવા કરતા. આખો દિવસ મનને શ્રીકૃષ્ણ લીલામાં તન્મય રાખતા કે જેથી મનને સંસારનું ચિંતન કરવાનો અવસર મળે નહીં. નિષ્ક્રિય બ્રહ્માનું સતત ધ્યાન કરવું અઘરું છે, પણ લીલા વિશિષ્ટ બ્રહ્માનું સતત ધ્યાન થઈ શકે છે. મહાત્મા પરમાત્મા સાથે પુત્રનો સંબંધ જોડી સંસારને ભૂલી ગયા, પરમાત્મા સાથે તન્મય થયા, શ્રી કૃષ્ણને પુત્ર માની લાડ કરવા લાગ્યા. મહાત્મા એવી ભાવના કરે કે કનૈયો મારી પાસે કેરી માંગે છે, બાબા મને કેરી આપો એવું કહે છે. મહાત્મા મનથી કનૈયાને કેરી આપતા, મહાત્મા આખો દિવસ લાલાની માનસી સેવા કરતા અને મનથી ભગવાનને સર્વ વસ્તુઓ આપતા. કનૈયો તો બહુ બોરો છે, મનથી આપો તો પણ પ્રસન્ન થાય છે. મહાત્મા કોઈ કોઈ વાર શિષ્યોને કહેતા કે આ શરીરને ગંગા સ્નાન થયું નથી, તે મારે એક વાર કરાવવું છે. શિષ્યો કહેતા કે કાશી પધારો, મહાત્મા કાશી જવાની તૈયારી કરે, પણ વાત્સલ્ય ભાવથી માનસી સેવામાં તન્મય થાય કે કનૈયો કહે બાબા હું તમારો બાળક છું, નાનો છું, મને છોડીને કાશી જશો નહીં. આમ મહાત્મા સેવામાં તન્મય થાય ત્યારે એમને એવો ભાસ થાય કે મારો લાલો જવા ના પાડે છે, મારો કનૈયો હજુ બાળક છે, હું કનૈયાને છોડીને યાત્રા કરવા કેમ જાઉં, મારે લાલાને છોડીને જવું નથી. મહાત્મા વૃદ્ધ થયા, મહાત્માનું શરીર વૃદ્ધ થયું, પણ તેમનો કનૈયો તો નાનો હતો, તે મોટો થયો જ નહીં. તેમનો પ્રભુમાં 12 ભાવ કાયમ રહ્યો અને એક દિવસ લાલાનું ચિંતન કરતાં કરતાં તે મૃત્યુ પામ્યા. શિષ્ય કીર્તન કરતાં કરતાં મહાત્માના શબને સ્મશાનમાં લઈ ગયા, અગ્નિ સંસ્કારની તૈયારી કરી. એવામાં એક 7 વર્ષનો અતિ સુંદર બાળક ખભે ગંગાજળનો ઘડો લઈને ત્યાં આવ્યો. તેણે શિષ્યોને કહ્યું આ મારા પિતા છે, હું તેમનો માનસી પુત્ર છું, પુત્ર તરીકે અગ્નિ સંસ્કાર કરવાનો અધિકાર મારો છે, હું તેમનો અગ્નિ સંસ્કાર કરીશ. પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવી એ પુત્રનો ધર્મ છે. મારા પિતાની ઈચ્છા હતી કે ગંગા સ્નાન કરવાની, પણ મારે લીધે એ ગંગા સ્નાન કરવા જઈ શક્યા નહીં, તેથી હું આ ગંગા જળ લાવ્યો છું. પુત્ર જેમ પિતાની સેવા કરે તેમ બાળકે મહાત્માના શબને ગંગા સ્નાન કરાવ્યું, સંતના કપાળમાં તિલક કર્યું, પુષ્પની માળા પહેરાવી અને છેલ્લે વંદન કરીને અગ્નિ સંસ્કાર કર્યો. બધા જોતા જ રહ્યા. અનેક સાધુઓ હતા પણ કોઈની બોલવાની હિંમત થઈ નહીં. અગ્નિ સંસ્કાર કરીને બાળક એકદમ અંતર ધ્યાન થઈ ગયો. તે પછી લોકોને ખ્યાલ આવ્યો કે મહાત્માને તો પુત્ર જ ન હતો, બાલકૃષ્ણ લાલ જ તે મહાત્માના પુત્ર રૂપે આવ્યા હતા. મહાત્માની ભાવના હતી કે શ્રી કૃષ્ણ મારા પુત્ર છે. પરમાત્માએ તેમની તે ભાવના પૂરી કરી. પરમાત્મા સાથે જીવ જેવો સંબંધ બાંધે છે તેવા સંબંધથી પરમાત્મા તેને મળે છે. જે ભાવથી જીવ ઈશ્વરનું સ્મરણ કરે છે તે ભાવથી ઈશ્વર તેને અપનાવે છે. અરે પરમાત્મા તો ભક્તને માટે નોકર પણ બન્યા છે. ભગવાન તો અતિ ઉદાર છે, પ્રેમને વશ છે. જીવ પરમાત્મા સાથે જે પ્રકારનો સંબંધ રાખે તેનો પ્રભુ અંગીકાર કરે છે. પરમાત્મા સાથે સંબંધ જોડી રાખજો, અંતકાળમાં તે બહુ કામ આવશે. કોઈ પણ રીતે આ જીવ જગતને ભૂલે અને પરમાત્માનું સ્મરણ કરતો તન્મય બને તો જ આ જીવનું કલ્યાણ છે. જગતમાં રહીને જગતને ભૂલી જાઓ, જગત સાથેનો જીવનો સંબંધ સાચો નથી. પરમાત્મા સાથે કંઈક સંબંધ રાખો, એ જ સંબંધ સાચો છે. શ્રી રામ પરમાત્મા છે, પણ દશરથ મહારાજ તો શ્રીરામને પુત્ર માને છે, મારો એ દીકરો છે એવા પુત્ર ભાવથી તે રામજીનું સ્મરણ કરતા હતા. પુત્ર ભાવ એ લૌકિક ભાવ હોવા છતાં દશરથ મહારાજે એ ભાવ પરમાત્માના સ્વરૂપમાં રાખ્યો હતો, શ્રી રામને એ પુત્ર સમજતા હતા અને આ પુત્ર ભાવથી રામજીનું સતત સ્મરણ કરતા હતા. અંતકાળમાં શ્રી રામજીનું સ્મરણ કરતા કરતા દશરથ મહારાજ પ્રભુના ધામમાં ગયા. આખું જીવન જેનું તમે ચિંતન કરશો અંતકાળમાં એ જ તમને યાદ આવશે. પ્રતિ પરે ઈશ્વરનું સ્મરણ કરે તેનો અંતકાર સુધરે છે, તેનું મરણ સુધરે છે, આખું જીવન જેની પાછળ જશે અંતકારે એ જ યાદ આવશે. અતિશય સુખમાં અને અતિશય દુઃખમાં ભગવાન ન ભૂલાય તેવી ટેવ પાડજો. જે જે સંસ્કાર મનમાં દઢ થશે તે સંસ્કાર અંતકારે અને બીજા જન્મમાં કામ આવશે. પૈસા માટે થોડો પ્રયત્ન કરો, 8-10 કલાક મહેનત કરો, પણ પૈસાનું બહુ ચિંતન ન કરો. કેટલાક લોકો એવા હોય છે કે જ્યાં થોડી નવરાસ મળે કે વિચાર કરે છે કે ભાવ વધશે કે ઘટશે, હવે શું થશે, આખો દિવસ દ્રવ્યનું જ ચિંતન કરે, ને તો સંભવ છે કે અંતકારમાં તેને પૈસો જ યાદ આવશે. લોકો એમ માને છે કે આખી જિંદગી કામ ધંધા કરીશું, કારા દોરા કરીશું અને અંતકારે ભગવાનનું નામ લઈશું અને તરી જઈશું. આ માન્યતા ખોટી છે. ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે કે સદા તદ્ભાવ ભાવિતઃ, માનવ હંમેશા જે ભાવનું ચિંતન કરશે તેનું જ અંતકારે તેને સ્મરણ થશે. માટે નિરંતર મારું સ્મરણ કર, તસ્માત સર્વેષુ કાલેષુ માનુસ્મરહ. પૈસા પૈસા કરનારને અંતકારે પૈસાના જ વિચાર આવે છે. પૈસા કમાવા એ પાપ નથી, પરંતુ પૈસા મેળવતા ભગવાનને ભૂલવા એ પાપ છે. જીવનમાં પૈસો મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય છે. જીવન પૈસા માટે નથી, પરમાત્મા માટે છે. આપણા ઋષિઓએ ધનને સાધન માન્યું છે. ધન એ સાધ્ય નથી, સાધન છે. જીવનમાં પૈસો મુખ્ય થયો ત્યારથી જ પાપ વધ્યું છે. લોકો ગમે તે રીતે પણ વધારે પૈસો કમાવવા ઈચ્છે છે. જીવનનું લક્ષ્ય પૈસો થયો તેથી પાપ વધ્યું છે. જીવનમાં પૈસાની જરૂર છે, પણ માનવના જીવનનું લક્ષ્ય તો પરમાત્મા ચરણે જશું એ જ છે. પરંતુ માનવ લૌકિક પદાર્થોમાં વિષયોમાં એવો ફસાય છે કે તેને પોતાના લક્ષ્યનું ભાન રહેતું નથી. શરીર, પુત્ર, સ્ત્રી, દ્રવ્ય આદિ અસત્ય છે, છતાં તેમના મોહમાં તે એવો પાગલ બને છે કે ન તો તેને સમયનું ભાન રહે છે, ન તો લક્ષ્યનું, અને આમને આમ એનું આયુષ્ય પૂરું થઈ જાય છે. ભાગવતમાં સુખદેવજી મહારાજે કહ્યું છે, નિંદ્રયા હિયતે નક્તમ વ્યવસાયેન ચ વા વયઃ, દિવા ચાર્થેચ્યા રાજન કુટુંબ ભરણેન વા. માનવીની રાત્રિ નિંદ્રા અને વિલાસમાં પસાર થઈ જાય છે અને દિવસમાં દ્રવ્ય ઉપાર્જન માટે ઉદ્યમ કરવામાં, એનું કુટુંબનું ભરણ પોષણ કરવામાં પૂરો થઈ જાય છે. માનવ જીવન લક્ષ્ય ચૂકી જાય છે. 8-10 કલાકથી વધારે સમય પૈસા માટે આપશો નહીં. ગૃહસ્થ માટે મનુ મહારાજની આજ્ઞા છે કે 6 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરે, પણ હવે બહુ મોંઘવારી છે, તે 8-10 કલાક થાય તોય વાંધો નહીં. 6-7 કલાક નિંદ્રામાં જાય, 8-10 કલાકનો સમય અર્થ ઉપાર્જનમાં જાય, વધારે નહીં તો જીવનમાં રોજ 4-5 કલાકનો સમય પરમાત્મા માટે રાખજો, એકદમ પ્રવૃત્તિ છોડો તેવું તો તમને કહેવાય નહીં, પણ પ્રવૃત્તિ ઓછી કરો, પ્રભુ માટે થોડો સમય કાઢો. પરમાત્મા સંપત્તિ માંગતા નથી, સમય માંગે છે. પૈસાથી જ પરમાત્મા મળતા હોત ને તો આ બધા શ્રીમંત લોકો ઠાકોરજીને પણ ખરીદી લે એવા છે. એ તો 1-2 લાખ રૂપિયા ભગવાનને ભેટ ધરીને ઘરમાં જ બેસાડી રાખે, પણ ભગવાન એમ કંઈ પૈસા માટે એમને ઘેર વિરાજતા હશે? ભગવાન કહે છે કે હું તો લક્ષ્મીનો પતિ છું, મેં તને ઘણું આપ્યું છે, તું મને અર્પણ કરે તેમાં શું ધાડ મારે છે? પરમાત્મા પૈસો નહીં પ્રેમ માંગે છે, સમય માંગે છે. પ્રભુને માટે સમય અલગ રાખો કે આ સમય ભગવાનને માટે મેં રાખ્યો છે, આ સમયમાં હવે હું જગતનો નથી ભગવાનનો છું. પરમાત્માના સેવા સ્મરણમાં બેસો ત્યારે મનથી સંસારનો સંબંધ છોડીને બેસો. ઘરનો ત્યાગ તનથી નહીં મનથી કરવાનો છે. ભગવત સેવા સ્મરણ કરતા કંઈ નુકસાન થાય તો થવા દેજો. તન ઠાકોરજી પાસે અને મન રસોડામાં, એ તે કંઈ સેવા કે હોય? સેવા કરવા બેસો ત્યારે મનથી ઘર સંસારનો સંબંધ છોડી અને એવો ભાવ રાખો કે મારું ઘર તો ભગવાનના ચરણમાં છે, અત્યારે હું અયોધ્યામાં છું, તમારા ગામને ઘરને પણ ભૂલી જાઓ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે દેવની તમે સેવા કરો છો તે દેવના ધામમાં મનથી ન રહો ત્યાં સુધી સેવા સ્મરણ બરાબર થશે નહીં. તમારે રામજીની સેવા કરવી છે તો તમારે મનથી અયોધ્યામાં રહેવું જ પડશે. તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી, પણ તમારું મન જ્યાં છે ત્યાં તમે છો. દશરથ મહારાજને ભલે રામજીનો વિયોગ થયો હતો, પણ મનથી તો એ રામજી પાસે જ હતા. છેલ્લા શ્વાસ સુધી દશરથ મહારાજે શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામનો જપ કર્યો. દશરથ મહારાજને સદગતિ મળી. દશરથ મહારાજનું પ્રયાણ થયું. રાણીઓ બહુ વિલાપ કરવા લાગી. વશિષ્ઠ ઋષિને ખબર પડી, એ દોડતા આવ્યા. વશિષ્ઠજીની આજ્ઞા અનુસાર મહારાજા દશરથનું મૃત શરીર તેલની કોઠીમાં પધરાવ્યું. સિપાહીઓને આજ્ઞા થઈ કે કઈ કઈ દેશમાં જાઓ અને ભરત શત્રુઘ્નને ખબર આપો કે ગુરુજી બોલાવે છે, અહીં જે કંઈ થયું તે વિશે એક અક્ષર પણ બોલશો નહીં, વશિષ્ઠજી તમને બોલાવે છે, બસ આટલા જ શબ્દ બોલજો. સિપાહીઓ માર્તે ઘોડે ભરતજીના મોસારમાં પહોંચ્યા. અયોધ્યામાં જ્યારથી અનર્થ શરૂ થયો ત્યારથી ભરતજીને રોજ ખરાબ સ્વપ્ન દેખાતા હતા. ભરતજી ગભરાતા હતા કે આવા ખરાબ સ્વપ્ન મને કેમ દેખાય છે. ત્યાં જ અયોધ્યાથી સેવકો આવ્યા અને કહ્યું કે ગુરુજી આપને બોલાવે છે. ભરતજી બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને તરત જ અયોધ્યા જવા નીકળ્યા. રથમાં બેઠા રસ્તામાં ભરતજીને અનેક અપશુકન થયા. હિત હમાર રઘુપતિ સેવકાઈ. ભરતજીએ અયોધ્યામાં પ્રવેશ કર્યો. અયોધ્યામાં ક્યાંય જરા સરખોય આનંદ દેખાતો ન હતો. સગરું ઉજ્જળ વેરાન જેવું લાગતું હતું. બજાર બધા બંધ હતા. લોકોએ કારા વસ્ત્ર પહેર્યા હતા. કેટલાક લોકોને ભરત માટે શંકા ઉઠી હતી અને તેથી તે ભરતને નજર પણ આપતા ન હતા. ભરતજી ગભરાયા કે મારા ભાઈ આનંદમાં છે ને? ભરતજીએ ટૂંકામાં પતાવ્યું કે માં બધા આનંદમાં છે. પછી તરત જ પૂછ્યું, માં મારા પિતાજી ક્યાં? કૈકેયીએ થોડું કપટ કર્યું, બોલી, બેટા બધી બાજી આ મંત્રાએ સુધારી છે, થોડીક ગરબડ થઈ છે, તારા પિતાજી સ્વર્ગે સિધાવ્યા છે. આ સાંભળી ભરતજી બહુ વ્યાકુળ થયા, રુદન કરતા કહેવા લાગ્યા કે મને પિતાજીની સેવાનો લાભ મળ્યો નહીં, મને પિતાજીના દર્શન પણ થયા નહીં, અને પિતાજી પ્રયાણ કરી ગયા, મને રામને અર્પણ કર્યા વિના જ પિતાજી અમને છોડી ગયા. તાત્ન રામ હી સોંભું મોહી, માં મારા પિતાજીને શું થયું હતું? કૈકેયીએ બધી કથા સંભળાવી. રામ રાજ્ય અભિષેકની તૈયારી થતી હતી, મંત્રાએ મને શિખામણ આપી, તે પ્રમાણે મેં તારા પિતાજી પાસે બે વરદાન માંગ્યા. બેટા, તારા માટે મેં રાજ્ય માંગી લીધું છે, આખું રાજ્ય હવે તારું જ છે. બીજું વરદાન રામ વનવાસનું માંગ્યું, તે રામજીની પાછળ પાછળ સીતાજી ગયા અને લક્ષ્મણજી પણ ગયા છે. બેટા, બધું સુધર્યું છે, પણ થોડી બાજી બગડી છે. રામ વનમાં ગયા પછી તારા પિતા બહુ વ્યાકુળ થયા અને એમણે પ્રાણ છોડ્યા. શ્રી રામ વનમાં ગયા છે તે સાંભળતા ભરતજી પિતાજીનું મરણ પણ ભૂલી ગયા. ભરતજી અતિશય વ્યાકુળ થયા. એમણે કૈકેયીનો તિરસ્કાર કરતા કહ્યું, કૈકેયી તું કોણ છે? વરદાન માંગતા તારી જીભ સડી કેમ ન ગઈ? તે આવડો મોટો અનર્થ કર્યો? તારે આવું જ કરવું હતું તો વાંજણી કેમ ન રહી? મારો જન્મ થયો ત્યારે જ મારું ગરું દબાવીને મને મારી કેમ નાખ્યો નહીં? મને એવું થાય છે કે હું તને મારું સજા કરું, પણ શું કરું? મારા રામ તને માં કહીને બોલાવે છે. રામની માં મને ઠપકો આપશે તેથી હું તને મારતો નથી. હવે તારું કારું મુખ મને બતાવીશ નહીં. મંત્રા પણ ત્યાં બની ઠનીને આવી. તે સમયે શત્રુઘ્નજીને બહુ ક્રોધ આવ્યો. શત્રુઘ્નજીએ મંત્રાને લાત મારી, ભરતજીએ તેને છોડાવી. શત્રુઘ્નજીને ઠપકો આપતા કહ્યું, તેની પાછળ તું કેમ પડ્યો છે? હમણાં તો કૌશલ્ય માને ઘેર જઈએ. શત્રુઘ્નજીને સમજાવીને ભરતજી શત્રુઘ્નજી સાથે કૌશલ્યાજીના મહેલમાં ગયા. ભરતજી આવ્યા છે આવી જાણ થતાં કૌશલ્યા માને તો એમ લાગ્યું કે મારો રામ પાછો ઘેર આવ્યો. કૈકેયીની આંખમાં ભલે વિષમતા હશે કે ભરત મારો અને રામ કૌશલ્યાનો. કૌશલ્યા માની આંખો તો પ્રેમ ભીની હતી, એમની આંખમાં જરાય વિષમતા ન હતી. એમને મન તો એવું હતું કે ચારેય બાળકો મહારાજ છે, અને તેથી ભરતજી આવ્યા ત્યારે કૌશલ્યાજીને તો એવું લાગ્યું કે મારો રામ આવ્યો. કૌશલ્યાજી ઊઠીને ઊભા થયા, ભરતજીને જોઈને બહુ જ વ્યાકુળ થયા. તે એકદમ મૂર્છા આવી. કૌશલ્યાજી પડવાની તૈયારીમાં હતા ત્યાં જ ભરતજીએ દોડતા જઈને માતાજીને પકડી લીધા. માને વંદન કરીને કહ્યું, માં મારા પિતાજી ક્યાં છે? મારા રામ ક્યાં છે? માં શ્રી સીતાજી ક્યાં છે? કૌશલ્યાજીએ વિલાપ કરતા કહ્યું, બેટા તારા પિતા તો બહુ ભાગ્યશાળી હતા, તેમનું જીવન અને મરણ મંગલમય થયું. જીએ મરે ભલ ભૂપતિ જાના, જીયત રામ બિગુ બદનું નિહારા, રામ બિરહ કરી મરનું સંવારા. જીવ્યા ત્યાં સુધી રામના દર્શન કરીને જીવ્યા, રામ વનમાં ગયા પછી એ જીવી શક્યા નહીં. મારા પ્રાણ હજુ જતા નથી, મારું પાપ બહુ છે, સગરો અનર્થ મેં નજરે જોયો છે. ભરતજીએ કૌશલ્ય માને વંદન કરીને કહ્યું, માં કઈ કઈએ આ જે કંઈ કર્યું છે તેની મને જરાય ખબર નથી માં, મેં એમાં જરાય સંમતિ આપી નથી માં, હું તને ખરું કહું છું, રામ વનવાસમાં જો મારી સંમતિ હોય તો હું નરકમાં પડીશ માં, હું કશું જાણતો નથી, હું કંઈ જાણતો હોઉં તો 100 બ્રહ્મ હત્યાનું પાપ મારા માથે આવે, પાપમ મેં અસ્તુ તદા માત બ્રહ્મા હત્યા સતોદ્ભવમ અથવા વસિષ્ઠમ ખંગેન અરુંધત્યા સમનિવિતમ ભૂયાતત પાપમ ખિલમ મમ જનની યદ્દહમ ઇત્યેવ સફતમ કૃત્વા રુરોદ ભરતસ્તદા. આમાં હું કંઈ જાણતો હોઉં તો ગુરુ વશિષ્ઠજી અને ગુરુપત્ની અરુંધતીજીને મારવાનું પાપ મને લાગે, વેદ વિક્રિય કરવાથી બ્રાહ્મણને જે પાપ લાગે તે પાપ મને લાગે, ગૌશાળા બારવાથી જે પાપ લાગે તે પાપ મને લાગે, બાળકને ઝેર આપીને મારવાથી જે દુર્ગતિ થાય અથવા તો વ્યભિચારીણી સ્ત્રીની જે દુર્ગતિ થાય તે દુર્ગતિ મારી થાય, કહેતા કહેતા ભરતજી રુદન કરી ઉઠ્યા. કૌશલ્યાજીએ ભરતજીને છાતી સાથે ચાંપ્યા અને કહ્યું, બેટા હું તને ઓળખું છું, રામજી માતારો કેવો પ્રેમ છે તે હું જાણું છું, રામ પ્રાણ હું તે પ્રાણ તુમ્હારે, તુમ્હ રઘુપતિ હિ પ્રાણ હું તે પ્યારે, બેટા ભરતે આવું કર્યું એવું જે બોલશે તેના પુણ્યનો નાશ થશે, તે સુખી નહીં થાય, આ બધો દોષ મારા ભાગ્યનો છે, વિધાતા આજે મને પ્રતિકૂળ છે. ભરતજીએ કૌશલ્યા માને અનેક રીતે આશ્વાસન આપ્યું, માં શ્રી રામ લક્ષ્મણ જાનકીજી વનમાં ગયા છે પણ હું તને જલ્દી રામના દર્શન કરાવીશ, તું ફિકર કરીશ નહીં. પછી તો વશિષ્ઠજી ત્યાં પધાર્યા. વશિષ્ઠજીએ ભરતજીને આજ્ઞા કરી કે દશરથ મહારાજ માટે શોક કરવાની જરાય જરૂર નથી, તેમનું મરણ મંગલમય થયું છે, મૃત આત્માની પાછળ બહુ રડવાથી તેમને પણ ત્યાં દુઃખ થાય છે, દશરથ મહારાજ જીવ્યા ત્યાં સુધી રામજીના દર્શન કરીને જીવ્યા, છેલ્લા શ્વાસ સુધી એ રામજીનું સ્મરણ કરતા હતા, એમના તો જીવન અને મરણ બંને સુધરી ગયા, મરણ મંદિરમાં થાય કે ઘરમાં થાય તે મહત્વનું નથી, મરણના સમયે મનઃસ્થિતિ કેવી છે તેના ઉપર મૃત્યુ પછીની ગતિનો આધાર છે. કદાચ કોઈનું મરણ એકાદશીના દિવસે મંદિરમાં થાય પણ એનું મન પ્રભુના ચરણમાં ન હોય તો મરણ બગડે છે. છેલ્લા શ્વાસ સુધી દશરથ મહારાજ શ્રી રામજીનું જ સ્મરણ કરતા હતા. તેથી વશિષ્ઠજીએ કહ્યું, ભરત તમારા પિતાજી તો પ્રભુના ધામમાં ગયા, તેમના માટે રડવું યોગ્ય નથી, તેમની આજ્ઞાનું પાલન કરવું એ તમારી ફરજ છે. વશિષ્ઠજીએ ભરતજીને ઉપદેશ કર્યો, પછી વશિષ્ઠજીની આજ્ઞા થઈ, તે તેલની કોઠીમાંથી દશરથ મહારાજનું શરીર બહાર કાઢી પૂજા કરી પાલખીમાં પધરાવી સરયુજીના કિનારે લઈ ગયા. ચંદનની ચિત્તા રચી ભરતજીના હાથે અગ્નિસંસ્કાર થયો. રામાયણમાં એવું લખ્યું છે કે દશરથ મહારાજ આજ્ઞા આપતા ગયા કે મારો રામ વનમાં ગયો છે, તેમાં ભરતની સંમતિ હોય તો મારો અગ્નિસંસ્કાર ભરતના હાથે ન થાય, પણ સૌને ખાતરી થઈ ગઈ હતી કે કઈ કઈએ જ કંઈ કર્યું તેમાં ભરતની લેશ પર સંમતિ ન હતી, ન તો એ વિશે ભરતજીને કંઈ જાણ હતી. એટલે અંતિમ વિધિ ભરતજીના હાથે થઈ. તે સમયે કૌશલ્યાજી બહુ વ્યાકુળ થયા, અગ્નિમાં પ્રવેશ કરવા માટે દોડતા ગયા. ભરતજીએ કૌશલ્યાજીના ચરણ પકડ્યા, કહ્યું, માં હું તમને જલ્દી રામના દર્શન કરાવીશ, રામ દર્શન માટે જીવો. ભરતજીએ કૌશલ્યા માને રોકી લીધા. પછી ગુરુદેવની આજ્ઞા અનુસાર શ્રાદ્ધ આદિ વિધિ કરવામાં આવી. ભરતજીએ અતિશય દાન આપ્યું. વશિષ્ઠ ઋષિએ આજ્ઞા કરી, તે કરતાં 10 ગણું ભરતજીએ પિતાજી પાછળ વાપર્યું. 15-16 દિવસ થયા પછી મોટો દરબાર ભરાયો. વશિષ્ઠ મુનિ બિહી સાર્ધ્ય મંત્રી બિહી પરિવારિત રાજ્ય સભામ દેવસભા સન્નિભામ વિશિદ્રિભિહુ. દરબારમાં વશિષ્ઠ ઋષિ પધાર્યા. ભરતજી શત્રુઘ્નજીને બોલાવવામાં આવ્યા. દશરથ મહારાજની પાછળ શોક સભા ભરવામાં આવી. સભામાં વશિષ્ઠજીનું ભાષણ થયું. વશિષ્ઠજીએ દશરથ મહારાજના ખૂબ વખાણ કર્યા અને કહ્યું, મને એમ લાગે છે કે દશરથજી સમાન કોઈ રાજા થયો નથી અને ભવિષ્યમાં થવાનો નથી. મહારાજા દશરથનું જીવન અને મરણ મંગલમય છે. દશરથ મહારાજને માટે શોક કરવો એ યોગ્ય નથી. દશરથ મહારાજ અશોચ્ય છે. એમનું જીવન પવિત્ર હતું, નિષ્પાપ હતું. એમને માટે જેને લાગણી છે એ એમના જેવું પવિત્ર જીવન જીવે, રામજીને પ્રેમ કરે. દશરથ મહારાજા તો પ્રભુના ધામમાં ગયા છે, એમને સદગતિ મળી છે. જીવન મરણના ચક્કરમાંથી એ છૂટી ગયા છે. મરણ સમીપમાં આવે છે ત્યારે માનવની વાચા બંધ થઈ જાય છે, વાણીનો લય મનમાં થાય છે. એ જીભથી બોલતો નથી પણ મનથી થોડીક વાતો કરે છે. જ્યારે મરણ બહુ સમીપમાં હોય છે ત્યારે મનનો લય પ્રાણમાં થાય છે. મન બહેરું થઈ જાય છે, કંઈ યાદ આવતું નથી, કેવળ શ્વાસ રહે છે. મન જ્યારે પ્રાણમાં મળે છે ત્યારે જીવાત્માને હૃદય દિવ્ય પ્રકાશ દેખાય છે. એ પ્રકાશથી કાન સાંભળે છે, આંખ જુએ છે. એ પ્રકાશ ઇન્દ્રિયોને શક્તિ આપે છે. જેનું મન બહિર્મુખ છે એને આ પ્રકાશ દેખાતો નથી. મન અંતર્મુખ થાય, પ્રાણમાં ભરે ત્યારે પ્રકાશ દેખાય છે. મનમાં જે વાસના રહી ગઈ હોય એનું ચિત્ર એ પ્રકાશમાં દેખાય છે. મન જ્યાં વધારે ફસાયું હોય તે ચિત્ર મનને દેખાય છે અને જોયા પછી મન કલ્પના કરે છે, આ હું છું. અંતકારની વાસના પ્રમાણે બીજો જન્મ મળે છે. ભરતજીને અંતકારે હરણ દેખાયું તેથી બીજો જન્મ લેવો પડ્યો અને તે જન્મમાં તેઓ હરણ થયા. તેથી સનાતન ધર્મમાં પરમાત્માની મૂર્તિ બતાવી છે. સગુણ પરમાત્માનું ચિત્ર જેને અંતકારે દેખાય એનો બેડો પાર છે. અંતકારમાં જેનું ચિત્ર દેખાય એમાં જ્ઞાન યોગીનો પણ ફરીથી જન્મ લેવો પડે છે, એનું મરણ બગડે છે. પણ વૈષ્ણવ પ્રેમથી સગુણ ભગવાનની સેવા કરે છે તેથી એનું મરણ સુધરે છે. પરમાત્માના સ્વરૂપમાં આંખ અને મન ફસાય, સગુણ પરમાત્મા સાથે એવી પ્રીતિ કરે કે અંતકારે તે સ્વરૂપ દેખાય તો મુક્તિ મળે છે. પણ કોઈ લૌકિક ચિત્ર દેખાય તો તેનું મરણ બગડે છે. શોક તો તેને માટે કરવાનો હોય જેનું મરણ બગડે છે. વશિષ્ઠ ઋષિ કહે છે કે શોક કોના માટે કરવો, સોચીએ વિપ્ર જો ભેદ બિહીના તજી નિજ ઘરમું વિષય લઈ લીના. સોચી નૃપ્તિ જો નીપિ ન જાના જેહિન પ્રજાપ્રિય પ્રાણ સમાના સોચીય બૈસુ કૃપન ધનવાનું જો ન અતિથિ શિવ ભગતિ સુજાનું સોચીય શુદ્ર વિપ્ર અવમાની મુખર માન પ્રિય જ્ઞાન ગુમાની સોચીય પુનિ પતિ વંચક નારી કુટિલ કલહ પ્રિય ઈચ્છાચારી સોચીય બટુ નિજ વ્રતુ પરિહરઈ જો નહીં ગુર આયસુ અનુસરઈ સોચીય ગૃહી જો મોહ બસ કરઈ કર્મ પથ ત્યાગ સોચીય જતિ પ્રપંચ રત વિગત વિવેક બિરાગ બૈખા નસ સોઈ સોચઈ જોગુ તપુ બિહાઈ જેહી ભાવઈ ભોગુ સોચીય પિસુન અકારણ ક્રોધી જન્ની જનક ગુર બંધુ વિરોધી સબ બીધી સોચીય પર ઉપકારી નિજ તનુ પોષક નિર્દય ભારી સોચનીય સબહી બીધી સોઈ જો ન છાડી છલુ હરિજન હોય સોચનીય નહીં કૌશલ રાવ ભુવન ચારી દસ પ્રગટ પ્રભાવ ભયો અહય ન અબ હોનિહારા ભૂપ ભરત જસ પિતા તુમ્હારા સોચનીય તો તે છે કે બ્રાહ્મણ શરીર મળ્યું હોવા છતાં જે ત્રિલોક સંધ્યા કરતો નથી ગાયત્રી કરતો નથી વેદને જાણતો નથી જે સત્કર્મહીન છે અને વિષય ભોગમાં લીન છે ક્ષત્રિય રાજા તે શોચનીય છે જે પોતાનો ધર્મ છોડીને ભોગ વિલાસમાં ફસાયેલો રહે છે વૈશ્ય તે શોચનીય છે જે ઘરમાં સંપત્તિ હોવા છતાં બહુ કૃપણ કરે કૃપણ છે દેવ સેવામાં પરોપકારમાં જે સંપત્તિનો સદુપયોગ ન કરે આંગણે આવેલા ગરીબની જે સેવા ન કરે તે વૈશ્ય શોચનીય છે શુદ્ર તે શોચનીય છે જે બહુ વાદ વિવાદ કરે છે વાચાળ છે તે સ્ત્રી શોચનીય છે જે પતિ સાથે કપટ કરે જે પતિદેવનું અપમાન કરે જે સ્ત્રીને પતિદેવ પરમાત્મા દેખાતા નથી તે સ્ત્રી શોચનીય છે તે બ્રહ્મચારી શોચનીય છે જે વિલાસી જીવન ગારે છે અને ગુરુની આજ્ઞાનું પાલન કરતો નથી તે ગૃહસ્થ શોચનીય છે જે આંગણે આવેલા અતિથિનું મધુર વાણી અને પાણીથી પણ સન્માન કરતો નથી ગૃહસ્થનો ધર્મ છે કે આંગણે જે કોઈ આવે તેને બીજું કંઈ નહીં તો ઠંડુ પાણી પણ આપે મધુર વાણીથી એનું સન્માન કરે આંગણે આવેલાનું સન્માન ન થાય તો તે અતિથિ પુણ્ય લઈ જાય છે વશિષ્ઠજીએ ભાષણમાં કહ્યું કે ઘર સરગાવનાર ઘરમાં કલેશ જગાડનાર ચાળીઓ શોચનીય છે અતિશય શોચનીય તો તે છે જે શરીરના બહુ લાડ કરે છે શરીર સુખમાં અને ઇન્દ્રિય સુખમાં જેનું મન ફસાયેલું છે એને જે કેવળ પોતાના લૌકિક સુખ માટે જ જીવે છે જે બીજાઓનું અનિષ્ટ કરે છે તે શોચનીય છે તે સાધુ સંન્યાસી શોચનીય છે કે જેને પ્રપંચ કરવો ગમે છે જેને ભક્તિનો રંગ લાગ્યો નથી જેને વૈરાગ્ય નથી વૈરાગ્યથી જ સંન્યાસ દીપે છે સંન્યાસમાં લૌકિક પ્રવૃત્તિ હોય તે શોચનીય છે સંન્યાસમાં વિરજા હોમ કરવો પડે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધા મેં શુદ્ધ્યંતામ જ્યોતિરિહમ વિરજા વિપાપમાં ભૂયાસમ સ્વાહા મનોવાક कायकर्माणी में शुद्ध्यंताम ज्योतिरहम विरजा विपापमा भूयासम स्वाहा। अव्यक्तक भावे भावेरहंकारो ज्योतिरहम विरजा विपापमा भूयासम स्वाहा। संसारना सर्व सुखोनु हूँ न्यास एटले त्याग करू छू एवी प्रतिज्ञा संन्यासीने करवी पड़े छे। अनेक वार परोपकार करता अभिमान वधे छे। भगवान बुलाय तो परोपकार पतन करे छे। विरक्त साधु संन्यासी परमात्मानो ध्यान छोड़ीने बहु प्रवृत्ति करे ए शोचनीय छे। जे संपत्तिनो दुरुपयोग करे छे ए शोचनीय छे। शोचनीय ए छे जेनो समय वृथा ભાષણમાં જાય છે। શબ્દ એ બ્રહ્માનું સ્વરૂપ છે। એક અક્ષર પણ વધારે બોલશો નહીં। જે બહુ બોલે છે તે ઘણા ભાગે જૂઠું બોલે છે, બીજાની નિંદા કરે છે। સત્યભાષી તે છે જે મિતભાષી છે। માનવ વ્યવહારમાં ઘણા વૃથા શબ્દ બોલે છે। જે વૃથા ચિંતા કરે છે એ શોચનીય છે। ચિંતા ન કરો, પ્રભુનું ચિંતન કરો। જે વિચારો કરવાની જરૂર નથી એવા વિચારો જે કરે તે શોચનીય છે। જે વિચાર કરવાથી જીવનમાં કોઈ લાભ ન હોય એવા વૃથા વિચાર કરશો નહીં। એક ભાઈએ અમને પૂછેલું, મહારાજ કાગડાને દાંત કેટલા હશે? અરે એનો વિચાર કરવાથી તને શો લાભ? જ્યારે પાપની બીક નથી એ શોચનીય છે। જે પરમાત્માના સન્મુખ રહેતો નથી એ શોચનીય છે। અતિ શોચનીય તે છે જે માનવ જીવન પ્રાપ્ત કરીને પરમાત્માના સેવા સ્મરણમાં તન્મય થતો નથી, જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી। વશિષ્ઠજી કહે છે, મહારાજા દશરથનો તો રામજીમાં અતિશય પ્રેમ હતો, પ્રેમનો આદર્શ એમણે જગતને બતાવ્યો છે। શ્રી રામ વિયોગ એ સહન કરી શક્યા નહીં, એ તો જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થયા છે, પ્રભુના ધામમાં વિરાજેલા છે। કઈ કઈએ બે વરદાન માંગેલા અને તે આપવા માટે એમણે શ્રી રામજીનો ત્યાગ કરી સત્યનું પાલન કર્યું અને પછી પ્રાણનો ત્યાગ કરીને પ્રેમનો પણ નિર્વાહ કર્યો। દશરથ મહારાજ તો ગુણના ભંડાર હતા, સર્વ પ્રકારે બળભાગી હતા, 14 લોકમાં એમનો પ્રભાવ હતો, એવા તો કોઈ રાજા આજ સુધી થયા નથી અને થશે નહીં।